તારીખ 29/6/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 961 અને 962 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 574
ભાવનું સાધન કરતો નથી પણ રાગનું સાધન કરે છે તેથી તેનો ભ્રમ દૂર થતો નથી જેને પોતાનું કલ્યાણ કરવું છે તે કયા સાધન દ્વારા પોતાનું કલ્યાણ કરે છે એ વિચારવા યોગ્ય છે. પર પદાર્થની ક્રિયા જળની ક્રિયા હોવાથી તો ખરેખર કોઈ સાધન નથી, પણ રાગનું સાધન એ પણ આત્માના હિતનું કલ્યાણનું સાધન નથી. રાગ પોતે અકલ્યાણ સ્વરૂપ હોવાથી તેના દ્વારા તે સાધન દ્વારા આત્માનું કલ્યાણ થાય એવું બનતું નથી. ધર્મના ક્ષેત્રમાં અનેક પ્રકારે શુભરાગનું સાધન કરીને શુભરાગને સાધન માનીને જે કાંઈ કરવામાં આવે છે તેનાથી તેનો ભ્રમ એટલે અજ્ઞાન દૂર થતું નથી અને કલ્યાણ કદી થતું નથી. એમ કહે કે અમે પૂજા ભક્તિ અને બાહ્ય તપશ્ચરણની ક્રિયામાં નથી પડતા, પણ અંદરમાં એકાંતમાં બેસીને ધ્યાન આત્માનું કરીએ છીએ, સ્વરૂપનું ચિંતન કરીએ છીએ અને આત્માનું ધ્યાન કરીએ છીએ. ત્યાં પણ એને એમ પૂછે છે કે કયા સાધન દ્વારા તું કાર્ય કરે છે. ચિંતવનનો રાગ, ચિંતવનમાં ચાલતો વિકલ્પ, ધ્યાન કરવાનો વિકલ્પ અને એ ધ્યાનસ્થ દેહની અવસ્થામાં ઉત્પન્ન થતા મનના તરંગો, એવા રાગને તો તે સાધન માન્યું નથી ને. ચેતવણી છે કે કોઈને કોઈ પ્રકારે રાગનો જીવ જો સાધન કરે છે કોઈ પણ પ્રકારે, જો જીવ રાગનું સાધન કરે છે તો તેનાથી તેનું ભ્રમ એટલે અજ્ઞાન દૂર થતું નથી, અથવા અનાદિથી એણે જે રાગને પકડ્યો છે તે હજી એમ જ પકડ્યો છે. ધ્યાનના બાને, ચિંતવનના બાને પણ હજી રાગ જ જ્યાં સુધી પકડાયેલો છે, રાગને સાધન માનેલું છે. રાગ થાય છે ને એને સાધન માની લેવામાં આવે છે, એ જીવ હજી ભ્રમણામાં પડ્યો છે. ભ્રમણામાં પડેલો છે એટલે એને ખરેખર સ્વરૂપના કલ્યાણનું સાધન હાથમાં આવ્યું નથી, એનો પત્તો એને લાગ્યો નથી એમ કહેવામાં આવ્યું છે. શું છે કે સ્વભાવ છે એમાં જે જ્ઞાન વગેરે અનેક ગુણ છે એમાં સાધન પણ ગુણ છે. શાસ્ત્ર ભાષામાં તેને કરણ ગુણ કહ્યો છે. આત્મામાં કર્તા ગુણ છે, કર્મ ગુણ છે, કરણ ગુણ છે. કર્મ એટલે આ પુદ્ગલ કર્મ નહીં, દ્રવ્ય કર્મ નહીં, ભાવ કર્મ નહીં. કર્મ એટલે કાર્ય, કર્તાનું ઇષ્ટ કે કરણ, કર્યા કરતાને જે હિતરૂપ છે, કલ્યાણરૂપ છે, ઈષ્ટરૂપ છે તે કર્મ. આમ તો આત્મા જે સ્વરૂપે છે એ સ્વરૂપે શ્રદ્ધા સ્વીકારે એને અને એ સ્વરૂપે જ્ઞાન એને અનુભવે, વેદે, એટલે જેવું સ્વરૂપ છે એવી જ અવસ્થા કર્તવ્ય છે એમ એમાં આપોઆપ વગર કહે આવી જાય. બરોબર, એવા આત્મામાં અનંત સામર્થ છે એમાં કર્તા કર્મ ગુણ છે, એમાં કરણ નામનો પણ ગુણ છે. એ સાધન ને અહીંયા કરણ કહ્યું છે. તેથી આત્માના પોતાના સ્વભાવભૂત વસ્તુભૂત કાર્ય માટે આત્માને કોઈ બીજા સાધનની જરૂર નથી, સાધનાંતરની જરૂર નથી. રાગ સાધન થાય, વ્યવહાર રત્નત્રયનો રાગ સાધન થાય, એવા અન્ય સાધનાંતરની જરૂર નથી. મોક્ષ માર્ગ એનાથી પણ નિરપેક્ષ છે, કેમ કે આત્મામાં પોતામાં સાધન નામની શક્તિ, કરણ નામની શક્તિ બેહદ સામર્થવાળી છે. તેથી એને બીજું કોઈ સાધન મળે, રાગનું સાધન મળે કે બહારમાં બીજું કોઈ પણ સાધન મળે, તો એ સાધનથી એનું કાર્ય થાય, નહીતર એનું કાર્ય ન થાય, એ વસ્તુના સ્વરૂપમાં નથી. એવું સ્વભાવનું સાધન છે તેને અજ્ઞાની જાણતો નથી, તેથી તેની તેને સંભાળ કરવાનો પણ પ્રશ્ન રહેતો નથી. પોતાના સાધન સ્વભાવને સંભાળે, કરણ સ્વભાવને સંભાળે, એ પણ વાત એને રહેતી નથી. તેથી અનાદિથી એને જે રાગ થતો આવ્યો છે એ રાગનું સાધન કરે છે કોઈને કોઈ પ્રકારે, અને તે રાગનું સાધન કરતાં કરતાં મારું કલ્યાણ થઈ જશે એવો તેનો ભ્રમ દૂર થતો નથી. એવો ભ્રમ એનો ચાલુ ને ચાલુ રહે છે. ખાલી સૌ કરી જે સ્વભાવના આશ્રય નિર્ણય કરે તેને ભવી અભવીની શંકા રહેતી નથી. જેને ભવરહિત અથવા ભવ્યત્વ અને અભવ્યત્વથી પણ પાર, એનાથી પણ પર એવો જે આત્મ સ્વભાવ, તે સ્વભાવનો સ્વભાવના આધારે નિર્ણય થયો તેને એવી શંકા ન રહે કે કદાચ હું ભવી રહીશ કે અભવી રહીશ, મને કાંઈ એનો ખ્યાલ આવતો નથી કે હવે હું કેવો હોઈશ, એવી શંકા એને રહેતી નથી. આમ તો ભવ્યત્વ અને અભવ્યત્વ આગમમાં કેવળ જ્ઞાનના વિષય રૂપે નિરૂપિત થયેલા છે. એ સદમસ્તને ભવ્ય અભવ્ય પ્રમાણે યોગ્યતાનું સૂક્ષ્મ જ્ઞાન થતું નથી, પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી. છતાં પણ શ્રુત જ્ઞાનમાં, પરોક્ષ જ્ઞાનમાં એ આવે છે. તો જે કેવળ જ્ઞાનનો પ્રત્યક્ષ વિષય છે એ સમ્યક મતિ શ્રુત જ્ઞાનનો પરોક્ષ વિષય છે. તો પોતાના સંબંધમાં તો એને જણાઈ જાય છે, અન્ય જ્ઞાનીની તો કોઈ વાર બીજાના સંબંધમાં પણ જણાઈ જાય છે કે આ કોઈ અભવી જીવ લાગે છે અથવા આ કોઈ રૂઢો ભવી જીવ છે, આસનભવી જીવ છે, એવું પણ જણાઈ જાય છે. પોતાને તો પોતાને ન જણાય એ પ્રશ્ન રહેતો નથી. ગુરુદેવ આ પરીક્ષાનો વિષય લીધો કેવું છે, દર્શન વિધિ, જ્ઞાન વિધિ, ચારિત્ર વિધિ, જ્ઞાનના ત્રણ સાધન કલ્પનાના રસ્તે સંકેત છે એટલે આવી ચડેલા. અગિયાર દસ અગિયાર વાગ્યા આસપાસનો સમય હશે. સમીસારની જે ચાંદીના પતરામાં સ્થાપના કરેલી છે જોતા હતા, જે નિરૂપ બાજુમાં દેવી કોઈ આવ્યા છે, વાતચીત છે, એમાં એક પ્રશ્ન પૂછો. શું નામ છે? કે દર્શન વિજય, જ્ઞાન વિજય અને ચારિત્ર વિજય. દર્શન જ્ઞાન ચારિત્ર છે, ભવિ અભવિની એની ખબર છે, તમે ભવી છો કે અભવી છો એની ખબર છે, આ ટેસ્ટ કરે. એ તો કેવળ જ્ઞાનીનો વિષય છે, કેવળી જાણે, પછી કાંઈ ચર્ચા ના કરે. અહીંયા એમ કહે છે કે જેને સ્વભાવનો નિર્ણય થાય, સ્વભાવના આશ્રય, સ્વભાવના આધારે સ્વભાવનો નિર્ણય થાય, તેને ભવી અભવી કેવી એ જાણ્યું હશે, કોને ખબર છે, એવી શંકા એને રહેતી જ નથી. એને અંદરથી નિશંકપણે ખાતરી થાય છે કે હું ચોક્કસપણે ભવી છું અને ચોક્કસપણે હું અભવી નથી, એવી એને ખાતરી થાય છે. સ્વભાવના આશ્રય પ્રથમ નિર્ણય થાય, આશ્રય થાય એનો તો પ્રશ્ન જ નથી કે એને તો ભવ્યત્વ પાકી ગયું, એને તો સમ્યક દર્શન થયું અને ભવ્યત્વનો પરિપાક પણ એને આવી ગયો. પણ જે નિર્ણય કરે કે મારો સ્વભાવ આવો છે, સ્વભાવના આધારે નિર્ણય કરે, એને પણ અભવી હોવાની શંકા રહે નહીં. અભવી છું એવો તો વિકલ્પ રહે નહીં, પણ એની શંકા એને રહે નહીં. બીજા જીવનો તો સમ્ય જ્ઞાન થયા પછી ખ્યાલ આવે, કોઈને આવે તો બધાને આવે એવું નથી. જાતની નિર્મળતા હોય તો આવે, એવું લક્ષ હોય, એવું નિર્મળતા હોય, બીજા પ્રત્યે લક્ષ જાય, એ દ્રષ્ટિકોણથી લક્ષ જાય, એની એટલી નિર્મળતા હોય તો કોઈનો ખ્યાલ આવે એમ છે. પણ અહીંયા તો પોતાના વિષયની વાત છે. જે સ્વભાવના આશ્રયે નિર્ણય કરતા મોક્ષનો ભણકાર આવે, અસ્તિથી લઈએ તો એને મોક્ષનો ભણકાર આવે, અને નાસ્તિકથી લઈએ તો એને અભવીપણાની શંકા પણ રહે ને નહીં. આ બધા ચિહ્ન છે એના સ્વરૂપને, સ્વરૂપનો આશ્રય ભવિષ્યમાં કરીને યથાર્થ મુમુક્ષુતામાં આવ્યો છે, એ તો મુમુક્ષની વાત છે. એના આ બધા લક્ષણ છે, આવા આવા એના લક્ષણ છે. એને ભવી અભવીની શંકા ન રહે, એને પોતાના મોક્ષનો ભણકાર અંદરથી આવી જાય કે હું નક્કી મોક્ષ પ્રાપ્ત કરવાનો છું, મારો મોક્ષ થવાનો છે, એમાં એને શંકા રહેતી રહે. સાચો ઉપદેશ સાંભળીને જે નિર્ણય કરે તેની ભ્રમણા દૂર થાય, જે સત્ય ઉપદેશ છે, આત્માના અસ્તિત્વથી અસ્થિથી એ અસ્તિત્વમાં રહેલા જે અનંત ગુણો છે એનો જે સમ્યક ઉપદેશ છે, એટલે એના લક્ષ્ય, એના આશ્રય જે એનું નિરૂપણ છે, એ નિરૂપણ સાંભળીને જે સ્વભાવનો આશ્રય, સ્વભાવના આશ્રયે નિર્ણય કરે, એટલે સ્વભાવનો આધાર લઈને નિર્ણય કરે, જ્ઞાન પર્યાયમાં જ્ઞાન સ્વભાવ વ્યક્ત છે, જે અંશમાં સ્વભાવ વ્યક્ત છે તેના સ્વભાવના આધારે એનો નિર્ણય કરે, એટલે તો જ્ઞાન લક્ષણ લીધું છે. બીજું લક્ષણ નથી લીધું, પણ જ્ઞાન લક્ષણ લીધું છે, એનું એ કારણ છે. એનો જે નિર્ણય કરે તેની ભ્રમણા દૂર થાય, એને પોતાના સંબંધી કલ્પના ન રહે અથવા ભવિ અભવિની શંકા એને ન રહે. એ પણ કેમ માણસને હું ફાવે છે ને, સંયોગની હું ફાવે છે, મારી પાસે પૈસા છે, મારે કોઈની હાડી બહાર નથી કહેતા, મારે ક્યાં કોઈના ઘરે ભાણું માંડવા જવું છે, ગુજરાતમાં ત્યાં કાંઈ જમવા માટે કહેવું નથી, મને તમે ખવડાવજો જમાડજો. અથવા અમારી પાસે એટલા સગા સંબંધી સ્નેહીઓ ઠેકેદારોનું જૂથ છે, કુટુંબ પરિવારનું એવું મોટું જૂથ છે કે અમને કાંઈ કોઈ પણ પ્રસંગમાં તકલીફ પડે એવું નથી. આવી મોકલી શકે ને મારે કહે છે કે એ બધી હું તો સમજવા જેવી છે, એક સેકન્ડમાં બધું ફરી જાય ફરી જાય છે. આ એક એવો પોતાનો બેહદ સામર્થવાળો સ્વભાવ છે જેમાં અનંત ગુણની વસ્તી છે. પરિવાર કહે છે ને અનંત ગુણનો પરિવાર છે, આત્માને અંદરમાં અનંત ગુણનો પરિવાર છે. અનંત ગુણનું વસ્તીવાળું રાજ્યનો એ પોતે રાજા છે. એની અનંતી સત્તા, એના સામર્થ્યની અનંતી સત્તા એનામાં છે. આ બધું એનામાં છે. અનંત ગુણની લક્ષ્મી પૈસા એનામાં છે. ખરેખર તો સ્ત્રીને લક્ષ્મી કહી છે, સ્ત્રીને સરસ્વતી કહી છે. એ બધા સ્ત્રીના જુદા જુદા નામ છે. અને સ્ત્રી એટલે જ્ઞાન. લક્ષ્મી પણ જ્ઞાન ઉપરથી, લક્ષ ઉપરથી, લક્ષમ ઉપરથી લક્ષ્મી એમ છે. તો એનું જ્ઞાન ધન છે. ખરેખર આત્માનું જ્ઞાન આદિ અનંત ગુણોનું ધન છે, એ એનો વૈભવ છે. એની જેને હૂંફ છે, એ હૂંફ એની જગતના કોઈ ચલિત વિચલિત પદાર્થોની હૂંફ જેવી નથી. અચલિત પદાર્થ છે, વિકાર એવો ને એવો એકરૂપ રહેતો અચલિત પદાર્થ છે, એના આશરે એની હૂંફ છે. સાચો ઉપદેશ સાંભળવો એ ઉપદેશ નિમિત્ત છે. નિર્ણય કરવો એ પોતાના ઉપાદાનનું કાર્ય છે. એ રીતે નિમિત્ત ઉપાદાનની સંધિપૂર્વક જેનું કાર્ય છે નિર્ણયનું, એને ભ્રમણા દૂર થઈ જાય છે, અનાદિનું અજ્ઞાન દૂર થઈ જાય છે. મને સંયોગથી લાભ થશે, પુણ્યથી લાભ થશે, પુણ્યના ફળથી સુખ થશે, એ બધી ભ્રમણા એની દૂરથી જાય. અજ્ઞાન ભરેલી અસંખ્ય પ્રકારની ભ્રમણા છે એ બધી દૂરથી જાય. એક સ્વરૂપની સમીપ આવે તો એને સર્વ સમાધાન થાય છે. અસમાધાન ક્યાંય રહેતું એવા સ્વભાવ સન્મુખ નિર્ણય કરતા, સ્વભાવની સન્મુખ થઈને નિર્ણય કરતા, સ્વભાવને લક્ષમાં લઈને નિર્ણય કરતા, જેવો સ્વભાવ છે એવો જ્ઞાનમાં પ્રતિભાસતા, જે સ્વભાવનો નિર્ણય થાય એ કરતા વર્તમાન પરિણામની વિશુદ્ધતા થાય છે. ત્યાંથી પરિણામ સન્મુખ થતા હોવાથી પરિણામની વિશુદ્ધિ ત્યાંથી ચાલુ થઈ જાય. એ વિશુદ્ધિ છે ત્યાંથી વિશ્વાસ. આમ સમ્યક દર્શન થાય ને વિશુદ્ધિ થાય તો પ્રશ્ન જ નથી. પણ સમ્યક સન્મુખ જીવ પણ અનુભવની સમીપ જતો હોવાથી, પ્રતિ સમયે આત્માના સ્વભાવની નજીક જતો હોવાથી, એનો આશ્રય લેવા માટે એનો પુરુષાર્થ ઉપડેલો હોવાથી, એના પરિણામમાં પ્રતિ સમયે વિશુદ્ધતા થઈ જાય છે. એ વિશુદ્ધતા શુદ્ધતામાં પરિણમી જાય છે. એક જ વાત છે. સ્વભાવના આશ્રય નિર્ણય કરે કે સ્વભાવનો સન્મુખ થઈને નિર્ણય કરે. આશ્રયમાં શું છે કે એ નિર્ણયનો આધાર કોઈ નિમિત્ત નથી, નિર્ણયનો આધાર કોઈ ઉપદેશ નથી, નિર્ણયનો આધાર કોઈ કશાયની મંદતા નથી, નિર્ણયનો આધાર કોઈ બહારની ક્રિયા નથી, શુભ યોગની ક્રિયા નથી, કોઈ નિર્ણયનો આધાર નથી. આપતો પ્રવચન સારની 80 ગાથામાં અરિહંતની વાત કીધી છે. નિર્ણયમાં કે જે અરવિંદના દ્રવગુણ પર્યાયને જાણે, એ પોતાના આત્માને જાણે અને એનો મોક્ષય થાય. આવી ગાથા એમાં પહેલા નિર્ણય કરે, અરવિંદના દ્રવગુણ પર્યાયથી પોતાના આત્માનો નિર્ણય કરે. ત્યાં મેળવણી માટે અરવિંદના દ્રવગુણ પર્યાય છે, પણ એની સન્મુખ રહીને નિર્ણય કરે, અરિયંતની સન્મુખ રહીને નિર્ણય કરે કે અરિયંતનો આધાર લઈને નિર્ણય કરે એમ નથી. એ વિચારમાં લેવા માટે, સરખામણી કરવા માટે અરિયંતની નિમિત્ત લીધો. પણ જે નિર્ણયમાં આવે છે એવું જે નિજ તત્વ, નિજ સ્વભાવ, એ તેરમા ગુણ સ્થાન વાળું તત્વ નથી. અરિયંત પદ તેરમા ગુણ સ્થાન વાળું છે કે નહીં? એ તેરમા ગુણ સ્થાન વાળું તત્વ નથી. એ તેરમા ગુણ સ્થાન વાળું નથી ને ચૌદમા ગુણ સ્થાન વાળું નથી. ચૌદ ગુણ સ્થાન થી પાર જે સ્વભાવ નિશ્ચિત થાય છે કે હું આવો એમ નિશ્ચિત થાય છે. પોતાનું સ્વરૂપ નિશ્ચિત થાય છે. આત્મા આવો એમ નહીં, હું આવો એવો જે નિશ્ચય થયો એ પદ તો નિજ પદ તો ચૌદમા સ્થાનથી પાર છે. એવું એને નિર્ણયમાં ભાસે છે કે મારું પદ ચૌદ ગુણ સ્થાનથી પાર છે, ઉપર છે. ચૌદ ગુણ સ્થાન એનેથી હેઠ છે અને મારું પદ એનાથી ઉપર છે. આવું પોતાના સ્વરૂપનો નિશ્ચય થાય છે. એવા નિશ્ચયવાળાને સ્વરૂપનો આધાર છે, સ્વભાવનો આધાર કહેવાય છે. અથવા એને દિશા ફરી જ્ઞાનની અને સન્મુખ થઈને એને નિર્ણય કર્યો છે. એને વિમુખ રહીને નિર્ણય કર્યો નથી. રાગમાં, રાગની અધિકતામાં છે એને વિમુખ રહીને નિર્ણય કર્યો છે. અને જ્ઞાન લક્ષણથી લક્ષિત કરેલો, જ્ઞાનની અધિકતાથી થયેલો નિર્ણય, એ જ્ઞાન સન્મુખ, આત્મ સન્મુખ થઈને નિર્ણય કર્યો, સ્વભાવ સન્મુખ થઈને નિર્ણય કર્યો, એને પરિણામની વિશુદ્ધતા થાય છે. તો શાસ્ત્રો ભણે એને બધાને આત્માનો રાગ, રાગ સહિત નિર્ણય નથી, રાગની અધિકતા વાળો નિર્ણય નથી થતો કે આત્મા આવો છે, દ્રવગુણ પર્યાય છે, એ કાંઈ ભણવામાં નથી આવતો. ભણવામાં શું આવે? બીજાને સમજાવી દે એટલો ખુશ હોય છે. પણ આધાર શેનો છે અને કોની સન્મુખ થઈને નિર્ણય કર્યો છે એના ઉપર બધો આધાર છે. વ્યવહારમાં પણ વિનય ડિસિપ્લિનનો પ્રકાર એવો છે. રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, તો એને સલામ કરનારો બીજી કોઈ જઈને સલામ કરતો હશે? બીજી બાજુ લડીને નમીને સલામ કરતો હશે કે એને, એને લડીને એને નમીને એની સન્મુખ એને સલામ કરવા મોકલ્યો? અથવા એને મળવા આવે, વાત કરવા આવે, મોઢો ફેરવીને વાત કરતો હશે? બેસવા દે એને ત્યાં, હાથ રાખી જાઓ. તમે વાત કરવાની પદ્ધતિ પહેલા સમજીને અને શીખીને આવજો, પછી તમારી વાત શું છે એ સાંભળવાનો વિચાર કરશો. આવે વાત કરવા, મોઢું ક્યાં ગુંગું રાખીને બેસે, ઊંધી કરીને બેસી જાય, અહીંયા સ્વરૂપનો અને સ્વભાવનો નિર્ણય કરવો છે તો સ્વભાવની સન્મુખ રહીને થાય કે રાગમાં, રાગની અધિકતામાં સ્વભાવની વિમુખ રહીને થાય? સ્વભાવ સન્મુખ રહીને નિર્ણય થાય. તેથી પરિણામની વિશુદ્ધતા થાય છે. એક બોલમાં નિર્ણયની વાત છે, એની સાથે સાથે નિમિત્તપણે ઉપદેશની વાત છે, અને એક ત્રીજી ઊંડી વાત બીજી છે, જે ચિહ્ન ઊભું થાય છે, લક્ષણ ઊભું થાય છે કે એ જીવને ભવી અભવીની શંકા રહેતી નથી. જેને ઊંડે ઊંડે પણ ભવ્ય ભવિની શંકા રહે એને હજી આત્માના નિર્ણયનું ઠેકાણું નથી એમ સમજ. સ્વરૂપ નો અનુભવ થાય ત્યારે જે નિર્ણય થયો એ તો અભેદ નિર્ણય, સાચો નિર્ણય, સત્ય સંયક નિર્ણય થઈ ગયો. એને પણ એક નિર્ણયનો પદ અપાય છે અને એવા અનુભવના કારણરૂપ ભાવ ભાષણ છે, સ્વરૂપ નિશ્ચય છે, એને પણ નિર્ણય કહેવામાં આવે છે. એ નિર્ણય છે એ પણ ત્યાંથી સ્વભાવ સન્મુખતા શરૂ થાય છે. જ્યાં સ્વભાવ સન્મુખતા શરૂ થાય છે ત્યાંથી એને મોક્ષનો ભણકાર આવવા લાગે છે, ત્યાંથી એને ભવ્ય ભવિની શંકા રહેતી અનુભવ થાય. એને તો ભવ્યત્વ જ પાકી ગયું, એને તો શંકા રહેવાનો સવાલ જ નથી, એને તો ભવ્યત્વ. એવું બને પણ જેને ત્યાં તો કોઈને રહીએ કોઈને ન રહીએ, જે કોઈ સાચો ઉપદેશ સાંભળે છે પણ હજી સ્વરૂપ સન્મુખ થઈને નિર્ણય નથી કરતો, એની બુદ્ધિમાં એટલી વક્રતા નહીં હોવાથી એ સત્પુરુષના ઉપદેશનો એને હકાર આવે છે, સ્વીકાર આવે છે, વાત બરાબર કહે છે, આમ જ હોવા યોગ્ય છે, ન્યાયથી એને વિચાર આવે કે આમ ન્યાય સંપન્ન વાત છે. આ અનેક પ્રકારના તર્ક લડાવે તો પણ એને તર્ક શુદ્ધ લાગે, વાત સત્પુરુષના ઉપદેશની હોય છે પણ તર્કના શુદ્ધ વાત છે. આ તત્વનું નિરૂપણ પણ સર્વ પ્રકારની તર્કણાથી શુદ્ધ થયેલું છે, આગમથી પણ મેળવે તો પણ એને એમ લાગે છે આગમની સાથે પણ આ સત્પુરુષની વાણી સુસંગત છે. એમ એને અનેક પ્રકારે હકાર આવવાનો પ્રસંગ છે ખરો, પણ સ્વરૂપ સન્મુખ થઈને સ્વીકાર થવો એ બીજી વાત છે. અનેક પ્રકારે તો સંમત કરે છે જીવ, સત્પુરુષને સાંભળનારા અનેક જીવો હોય છે અને તે બધા જીવો એક જ પ્રકારે સંમત કરે છે એવું નથી, અનેક પ્રકારે સંમત કરે છે. એ સર્વ પ્રકારમાં આ પ્રકાર છે એ સ્વભાવની પ્રાપ્તિની નજીકનો પ્રકાર છે અને તેથી તેને સ્વભાવની પ્રાપ્તિ થાય છે. બીજાને સ્વીકાર કર્યો હોય છતાં પણ ન પણ સ્વભાવ પ્રાપ્તિ થાય, ન પણ થાય, સ્વીકાર તો કર્યો છે કે એ બધા પ્રકારમાં રાગની અધિકતા રહી છે, વિચાર જ્ઞાનમાં હજી રાગની અધિકતા રહી છે ત્યાં સુધી રાગના આશ્રયે નિર્ણય ગણાય છે અને સ્વભાવના જ્ઞાનના આશ્રયે નિર્ણય ગણાતો નથી. આમ છે એટલે રાગના આશ્રયે છે ત્યાં સુધી એ વિપક્ષમાં આવતો છે, જ્યાં સુધી એણે પક્ષ પલટ્યો નથી અને વિપક્ષમાં ઉભો રહ્યો છે. પુરુષને હા પાડે કે સાહેબ આપ કહો છો એમ જ છે અને વિપક્ષમાં ઉભો છે કે હા હજી વિપક્ષમાં ઉભો છે, ના પાડે તો ચોખ્ખો વિપક્ષમાં ઉભો છે પણ હા પાડે તો વિપક્ષમાં ઉભો છે. જ્યાં સુધી રાગની અધિકાય છે ત્યાં સુધી એને રાગનો આધાર લીધો છે, નિર્ણયના કાળમાં વિચારના કાળમાં પણ હજી એને રાગનો જ આધાર લીધો છે આ પરિસ્થિતિ. એટલે એવો નિર્ણય છે એ નિર્ણય છે એ ફસાઈ જાય છે, કાળે કરીને એની વિસ્મૃતિ થાય છે અથવા કાળે કરીને એમાં વિપર્યાસ પણ ઉત્પન્ન થાય છે, એવું થાય છે. વિચારવા જેવો વિષય એ છે કે બુદ્ધિપૂર્વક સંમત કરે, બુદ્ધિપૂર્વક સ્વીકાર કરે તો પણ હજી આ વાત થોડી જુદી છે. નહીતર ત્યાં માણસ છેતરાય છે. જેમ કષાયની મંદતામાં જીવ ભૂલો પડે છે રાગને સાધન માનીને, ઉપરો બોલાવી સ્વભાવનું સાધન કરતો નથી, રાગનું સાધન કરે છે. ચિંતન મનનમાં પણ રાગનું સાધન કરે, ધ્યાનમાં પણ રાગનું સાધન કરે, એ ત્યાં ભૂલે છે. એમ સૂક્ષ્મ જ્ઞાનમાં પણ ભૂલે છે. પરલક્ષિત સૂક્ષ્મ જ્ઞાન ન્યાય તર્ક આગમની સાથે એને આધારે કરેલું જે સૂક્ષ્મ જ્ઞાન ન્યાય તર્કને આગમ અનુમાનને યુક્તિના આધારે કરેલું જે સૂક્ષ્મ જ્ઞાન, એ જ્ઞાનમાં પણ જીવને છેતરાવવાનો પ્રસંગ છે ખરો. એની ચોખટ અહીંયા કરવી છે ગુરુદેવને, કે તું સ્વરૂપ સ્વભાવની સન્મુખ થઈને નિર્ણય ઉદ્યમ કરવો તે છે. સમ્યક દર્શન નું નિમિત્ત દાન કરવું એ નથી, સમ્યક દર્શન નું નિમિત્ત ઉપવાસ કરવો એ નથી, બીજી ક્રિયા નથી લીધી એમાં. સમ્યક દર્શનનું નિમિત્ત તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો, તત્વજ્ઞાનનો ઉદ્યમ કરવો એ છે. તે તત્વજ્ઞાનના ઉદ્યમ કરનારા જીવોમાં કોઈને સમ્યક દર્શન થાય, કોઈને વા કોઈને ન થાય એમ લીધું છે. બે પ્રકાર ભજે છે એટલે બે પ્રકાર લીધા એમને, એમ કરીને એ વાત છોડી દીધી છે એમણે. પછી ત્યાં એથી ઊંડી ચર્ચા નથી કરી એ વિષયની, એટલે હદ સુધી એ વાત કરીને આગળ ગયા છે. તો ત્યાં વિચારવા યોગ્ય છે, જે સમ્યક જે તત્વજ્ઞાનનો ઉદ્યમ કરે છે એવા જીવો એ ત્યાં ઊંડા વિચારવા જેવું, કે સમ્યક તત્વજ્ઞાનનો ઉદ્યમ કરતા સમ્યક દર્શન થાય અથવા ન થાય તો આપણે શું કહ્યું, કેવી રીતે નક્કી કરવું કે હવે મને થશે કે નહીં થાય, એવું મારે કેવી રીતે નક્કી કરવું? આ વાત એને પોતે પોતાને માટે નક્કી કરી લેવી જોઈએ. થાય ને ન થાય એમાં તો જોડા ખાય, બે બાજુ જોડો ખાય, મને ખબર થશે મને ખબર નહીં થાય. તો કે થાય એવો એક પ્રકાર છે, એમાં થાય થાય ને થાય જ, ન થાય પણ એવો પણ એક પ્રકાર છે કે જેમાં ન જ થાય તે ન જ થાય. બંનેનો ઉપર છલ્લો દેખાવ, ઉપરનો બાહ્ય દેખાવ તત્વજ્ઞાનના ઉદ્યમ ન જોવામાં આવે છે, પણ અંદરમાં ફેર છે. જેમ કેના કોના આધારે નિર્ણય કરે છે, માત્ર આગમનો આધાર લે છે, માત્ર ન્યાય તર્કનો આધાર લે છે, યુક્તિનો આધાર લે છે, એથી એના આધારે કાંઈ એને નિર્ણય થશે. એટલે ત્યાં અરિહંતનો દ્રષ્ટાંત લીધું છે તો પણ ત્યાં વાત જુદી છે, ત્યાં ફેરવી વાતને ફેરવી છે. એ દ્રવ્યગુણ પર્યાયને જાણે પછી પોતાના આત્માને એના ઉપરથી કળી લે છે, ત્યાં એને આધાર બદલ્યો, સન્મુખતા ન રાખી, ત્યાં એને અરિયંત મુની સન્મુખતા રાખી પોતાની સન્મુખ થયો, ત્યારે એને ત્યાં નિર્ણય થયો એમ માનું. પ્રતિકૂળ સંયોગો કોને કહેવા? એવા બધા પ્રશ્નો કોઈને સોલ્વ થયા હોય એવો એક લાવો. એવો એક પણ લાવો કે જેને બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા હોય એવું છે કોઈ? કોઈ ને પૂરું પડતો નથી. આમ શું છે કે જીવને ઈચ્છા બંધ થતી નથી, અને ઈચ્છા ઈચ્છિત વિષયનો અભાવ એ જ એને પર પ્રતિકૂળતા છે. ઈચ્છા કેમ બંધ પડતી નથી કે અંદર જે આત્માનો આનંદ સ્વભાવ એનો અનુભવને ભોગવતો નથી, નિરાનંદનો ભોગવતો નથી, એને ઈચ્છાનો ભડકો શાંત થઈ શકે નહીં. આ એનો નિયમ છે. પૂછો તો એક માણસને માથું એવું દુખે છે કે જેને લઈને એને ઊંઘ આવતી નથી, અને એને ઊંઘ આવતી નથી એટલે એને માથું પણ ઉતરતું નથી. ઊંઘ આવે તો માથું ઉતરે ને, હવે શું કરવું? પહેલા કયો પહેલા એને ઊંઘ લાવવી કે પહેલા એને માથું ઉતારવું? પણ એ તો બે હારે જ થવાનું છે. પણ બાનુએ એમ કાઢે પછી શું કરીએ? એવું માથું દુખે છે કે ઊંઘ આવતી નથી, અને ઊંઘ આવતી નથી એટલે માથાનો દુખાવો થતો નથી, એવું કરવું છે. એમ અહીંયા ઈચ્છા અને પ્રતિકૂળતાઓ મળતી નથી ને એટલે એને વિકલ્પ થતો નથી, મળતો નથી ને એટલે એને સમાધિ થતી નથી, સમાધિ થતી નથી નિર્વિકલ્પ માટે વિકલ્પ પણ મળતો નથી, એવું કરવું શું? બીજ પહેલા કે વૃક્ષ પહેલા જેવો પ્રશ્ન છે. શું પહેલા છે? બંને અનાદિ છે. વૃક્ષ પણ અનાદિ છે અને બીજ પણ અનાદિ છે. એ વગેરે એનો ઉકેલ નથી. અહીંયા એમ કે છે કે ભાઈ, તું પહેલા સમજમાં એમ લાવ કે આ જગતમાં કોઈ બાહ્ય પરિસ્થિતિ, કોઈ પણ પ્રકારની બાહ્ય પરિસ્થિતિ એ પ્રતિકૂળતા નથી, અને કોઈ પણ પ્રકારની બાહ્ય પરિસ્થિતિ અનુકૂળતા પણ નથી. અનુકૂળતા અને પ્રતિકૂળતાની કલ્પના કરેલી છે. એક માણસને એક ચીજ ભાવે છે, તે જ માણસને એ ચીજ પાછી નથી ભાવતી, એવું થાય છે. ભાઈ, અમને તો આ ચીજ બહુ ભાવતી હતી, પણ એકવાર એટલું ખવાઈ ગયું, એટલું ખવાઈ ગયું કે પછી એમાંથી ઝાડા ઉલટી થઈ ગયા, અને એ ચીજ અખે પડી ગઈ છે. એમ નથી કહેતા, અભાવ થઈ ગયો એના ઉપર. પછી એ ચીજ જોઈએ છે, ત્યાં જે પેલી અસાતા થઈ હતી ઝાડા ઉલટીની, એનો સીધો જાણે ખ્યાલ આવે ને, જાણે વેદન આવતું હોય એવું થવા લાગે. એ ચીજ સારી અનુકૂળ હતી કે પ્રતિકૂળ થઈ? એમાં અનુકૂળતાની કલ્પના કરી હતી કે જેમાં એને પ્રતિકૂળતાની કલ્પના કરી. તમામ પ્રકારની અનુકૂળતા અને પ્રતિકૂળતા માત્ર કલ્પના સિવાય બીજું કાંઈ નથી. બુદ્ધિ તમામ કોઈ પણ એક પણ વાત ગમે તે જીવને કલ્પના છે, બીજું કાંઈ નથી. નાની બધી બધી આવી ગઈ ખાવા સિવાયની બધી તમામ કલ્પના અનુકૂળતા અને પ્રતિકૂળતા બધી કલ્પના છે, બીજું કાંઈ નથી. આમ છે. પણ શરીરમાં રોગ થાય એ પ્રતિકૂળતા ખરી કે નહીં? કે નહીં. નિર્ધનતા થાય એ પ્રતિકૂળતા ખરી કે નહીં? પ્રશ્ન ઉઠાવી
બોલો.
કે નહીં, એ પ્રતિકૂળતા નહીં. સધનતા થાય એ અનુકૂળતા ખરી કે નહીં? કે નહીં. શરીરની તંદુરસ્તી બરાબર થઈ જાય એ અનુકૂળતા ખરી કે નહીં? કે નહીં. આમ છે. એ જીવની કલ્પના માત્ર છે, બીજું કાંઈ નથી. આવું છે. જે સંયોગો સુખ દુઃખ નું કારણ નથી, તો જગત આખું સંયોગોની પાછળ જ સુખ દુઃખ કલ્પે છે. આ તો સિદ્ધાંત જ તૂટી ગયો જગતમાં. હવે પોતાની વાત લઈએ કે સમજાણું કે સંયોગ સુખ દુઃખનું કારણ નથી, તો પોતાના ચાલતા ઉદયમાં એમ જુએ કે કોઈને સુખના કારણ તરીકે ગણે છે, કોઈને દુઃખના કારણ તરીકે ગણે છે. જોઈ લઈએ, તપાસી લઈએ.
હે,
સંકલ્પ એટલે રોકાય છે કે સુખ દુઃખ માન્યું છે, સુખ દુઃખ માન્યું છે એટલે વિકલ્પ ચાલે છે. વિકલ્પની પરંપરા અને વિકલ્પની વણઝાર જે ઊભી થાય છે એ સુખ દુઃખ માનવાને લીધે છે. એમ છે જીવ જો દુકાને બે ચાર આઠ ગ્રાજ ઊભા થાય છે એક સાથે આવી જાય ને, ખબર પડે કે આ તો ભાવ પૂછવા આવ્યો છે, ટાઈમ બગાડવા લેવાનો નથી, તો વિકલ્પ રહે છે એનો તો ઊભો છે કે ચાલ્યો ગયો. જીવને ખબર પડે કે મારે લાભ નુકસાન મારે સંબંધ નથી એટલે ઉપેક્ષા કરી લે છે. ઉપેક્ષા કરવાનું એને શીખડાવવું પડતું નથી, સહજ ઉપેક્ષા કરે છે. કરે છે કે નહીં એમ એને સંયોગનો વિકલ્પ મળતો નથી, કેમ કે એને લાભ નુકસાન માન્યું છે. આ સીધી વાત છે, જ્યાં સુધી માન્યું છે ત્યાં સુધી વિકલ્પ નહીં મટે, નહીં મટે ને નહીં મટે. અનંતકાળથી નથી મીટ્યો અને અનંતકાળ પર્યંત નહીં મટે. ભિન્નતાનો સિદ્ધાંત જ એના ઉપર છે. આખો વસ્તુ સ્વરૂપ છે અને વસ્તુ સ્વરૂપના નિરૂપણ રૂપ એ ભિન્નતાનો સિદ્ધાંત છે કે તું એક પરિપૂર્ણ ચૈતન્ય દ્રવ્ય છો, તારા સ્વરૂપથી અને તારા ગુણવાદીથી પરિપૂર્ણ ચૈતન્ય દ્રવ્ય છો, નિરાલંબ નિરપેક્ષ છો અને તારે ખરેખર કોઈની સાથે આધાર આધેય સંબંધ નથી કે લાભ નુકસાનનો કોઈ સંબંધ નથી. એ વાત એને શ્રદ્ધામાં સ્વરૂપની શ્રદ્ધામાં આવે તો એનો વિકલ્પ અનાદિની જે વિકલ્પની ધારા છે, રાગની ધારા છે, એ સમ્યક પ્રકારે એક વાર તૂટે. વિકલ્પ ચાલુ રહેશે પાછા, પણ એક વાર એ શ્રંખલા તૂટશે. સાંકળની એક કડી નબળી હોય, ગમે એવી મજબૂત સાંકળથી બંધાયો હોય પણ એક કડી નબળી હોય તો ત્યાંથી બંધન છૂટી જાય છે. સાંકળ આખી પડી રહે, કડી તૂટી એટલે એનું બંધન તૂટ્યું. એમ અહીંયા પ્રથમ જ્યારે નિર્વિકલ્પ થાય સમ્યક દર્શનમાં ત્યારે એને અનાદિના રાગ બંધનની શ્રંખલા તૂટે છે. પહેલી વહેલી તોડી એને, પછી જે સાંકળ રહી એ નકામી પડી રહી, એને કામની એને બાંધનારી સાંકળ એને નથી. આટલો રાગ થયો ને સમ્યક દ્રષ્ટિને, એટલો રાગ થયો તો ભલે થયો, એનાથી એને બંધન હવે નથી. અલ્પ બંધનને બંધન ગણ્યું નથી, કેમ કે નિરસ છે એ રાગમાં પણ, એ નિરસ છે. એટલે સ્થિતિ અનુભાગ એને એટલા પડતા નથી. કયો શું પ્રશ્ન હતો? પ્રશ્ન અધૂરો રહી ગયો છે કે પેલા આમ થાય પછી આમ થાય. પ્રશ્ન શું છે? પ્રતિકૂળતા અનુકૂળતાનો શું પ્રશ્ન છે? એવું થાય છે કે જેટલા ઈચ્છાની પૂર્તિ વાળા સંયોગના પ્રકાર બને છે એ જ પરિસ્થિતિમાં બીજી ઈચ્છાઓ ઉત્પન્ન થઈ જાય છે. ભૂખ લાગી, આહાર મળ્યો, આહાર થયો, કર્યો કે થયો જે પણ, ત્યાં એને બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ જાય છે. આજીવિકાનો પ્રશ્ન હતો, એ આજીવિકાનો પ્રશ્ન જ્યાં પૂરો થાય ત્યાં નવી નવી ચીજોની જરૂરિયાતો, બીજા વૈભવની અપેક્ષાઓની ઈચ્છાઓ ઊભી થઈ જાય છે. એનો કોઈ છેડો નથી. કાંઈ જગતમાં કોઈએ એવું ક્યારે ન કહ્યું કે હવે મારે કાંઈ ન જોઈએ, હજી આ જોઈએ ને તે જોઈએ, એ ચાલુ જ છે. આ જોઈએ ને તે જોઈએ ચાલુ જ છે. દરેકનું કોઈને ન જોઈએ એ વાત હજી રહી નથી. એ તો પૂરું થવાનો પ્રશ્ન છે ને, એને બીજી રીતે પૂરું કરવા જેવું છે કે અનુકૂળતા અને પ્રતિકૂળતા નામ માત્ર છે. કોઈ પણ પરિસ્થિતિમાં હું આત્મા જ્ઞાન સ્વરૂપી નાયક સ્વભાવી આત્મા છું, મારે માટે એ બધું પર છે, તેથી તે બધો ઉપેક્ષાનો મારે માટે વિષય છે, અપેક્ષાનો વિષય એક મારો સ્વરૂપ છે, આ સિવાય બીજું કઈ મને અપેક્ષાનો સ્વરૂપ નથી, એમ એને ત્યાંથી પાછા વળી જવું જોઈએ. એમાં આગળ વધે કે હવે આ ઈચ્છા પૂરી થાય, હવે આ ઈચ્છા પૂરી થાય, હવે આ ઈચ્છા પૂરી થાય, તો એ ઈચ્છાનો વિષય તો જેમ જેમ પદાર્થનો સંયોગ થાય એમ અગ્નિમાં ઘી હુમાય ને ભડકો વધે, એમ ઈચ્છાનો ભડકો વધે છે. અને પ્રાપ્ત સંયોગોનો પણ રસ વધે છે. આજીવિકા થતી પૂરી થવાને બદલે લાખો મળવા મીડ્યા એવા પ્રસંગો બને છે માણસને, કે પહેલા આજીવિકાની પણ તકલીફ હોય એને લાખો મળતા થાય તો પણ એનો મળ્યા એના ઉપરનો રસ પણ ઘણો અને મેળવવાનો રસ પણ ઘણો એમ જોવામાં આવે છે. ત્યાંથી તો એ કોઈ દી પાછો વળી શકશે અને એ રસમાં ને એ રસમાં આવી પૂરું થાય છે. જાય દુર્ગતિમાં સંયોગની પાછળ દોડના જેના પરિણામ છે નિયમથી દુર્ગતિમાં જાય છે. ગુરુજી તો કહેતા આ મોટા મોટા શેઠિયા એ ઉજળા કપડા પહેરીને ફરે છે પણ જાશે ઢેઢ ગરોળીની ભૂખે, એમ કે શું એક સેકન્ડમાં જ્યાં આયુષ પૂરું થયું ફૂ થઈ ગયું, આંખો ફાટી રહેશે. અને એક સમયમાં ભાઈ સાહેબ ઢેઢ ગરોળીની ભૂખે બારમાં અહીંયા માન આપે, બધા સલામ કરે, મોટર પાસે જાય ત્યાં ડ્રાઈવર દરવાજો ખુલવા ઉભો રહે, ખુલાપણે જાય ઢેઢ ગરોળીમાં ક્યાં. અરે એક સેકન્ડમાં કેટલો મોટો ફેરફાર થાય છે, સેકન્ડ નથી લાગતી હે, આ છીપકલી ઇન્ચમાં જાય છે. બહુ પામર પ્રાણી છે, જીવડા ખાય છે, ઘરમાં જીવડા ખાય છે, આયુષ્યના ટૂંકા હોય છે, એવી સ્થિતિમાં જાય છે. એને કાંઈ ખોરાક મળતો નથી, જીવડા ખાય છે. રાગ ચૈતન્ય સભાના સ્વભાવભૂત નથી, જળના આશ્રયે જળ સદ્રશ જળવત ચૈતન્ય વિકાર છે. શું છે? ચૈતન્ય વિકાર છે, નિશ્ચયથી ચૈતન્ય વિકાર છે. પણ એને જળ પણ કયો છે એમાં સ્વરૂપની દ્રષ્ટિ છે. જ્યાં પોતાના ચૈતન્ય સ્વરૂપમાં દ્રષ્ટિએ કરીને હું પણ સ્થાપ્યો હું, ત્યારે એમ કહે છે કે આ રાગ છે એ જળ છે, એ ચૈતન્ય નહીં. ચૈતન્ય વિકાર હોવા છતાં એ ચૈતન્ય નહીં એમ કહેવામાં આવે છે. એમ કહે છે ને શરીરમાં રોગ થાય એ શરીરની અવસ્થા, રાગ આત્માની અવસ્થા, ચૈતન્ય વિકાર ચૈતન્યની અવસ્થા. પણ રોગ શેનેથી થયો? કે અમુક પ્રકારનું ઝેર ઉત્પન્ન થયું એટલે રોગ થયો. ઇન્ટોક્સિકેશન કહે છે કે નહીં? તો એ જે પ્રકારનું ઝેર ઉત્પન્ન થઈને જે શરીરમાં વ્યાપ્યું અને ઝેરમય અવસ્થા થઈ શરીરની, એ શરીર નહીં, શરીર એનો પ્રતિકાર કરશે. શરીરનો સ્વભાવ એનો પ્રતિકાર કરશે, એને એનો શરીરનો પ્રતિકાર સ્વભાવ જ કહેવામાં આવે છે. તંદુરસ્તી એ શરીરનો સ્વભાવ છે અને એ નાદુરસ્તીનો પ્રતિકાર હંમેશા કરે છે, રોગનો પ્રતિકાર કરે છે, છે કે નથી? એટલા માટે એને જળ કર્મના આશ્રયે રાગ ઉત્પન્ન થતો હોવાથી અને જળ જીવો જળ સદ્રશ ભાવ ધારણ કરતો હોવાથી એ ભાવને જળ કહેવામાં આવે છે. એમ જળ છે, જળ છે, પણ આ રીતે જળ છે. કોઈ એને ચૈતન્યનો વિકાર જ માની ન માનીને જળ કહે તો એ ભૂલ છે. એમ 961 થયા, 962 તત્વાર્થ પ્રધાન કહ્યું તેમાં તત્વ અને અર્થ એ બંનેનો નિર્ણય કરવાનું આવ્યું. ઉમા સ્વામીનું સૂત્ર છે તત્વાર્થ પ્રધાન સમય ધર્મ. હવે નવ તત્વો છે છતાં સૂત્રનું જે વ્યાકરણ છે સંસ્કૃત જાણતા હોય એને ખ્યાલ આવે તે એક વચનમાં છે. શ્રદ્ધાનનો વિષય એક અને એકાકાર હોવાથી તત્વાર્થ શ્રદ્ધાનં સમ્યક દર્શનમ એવું એક વચનમાં સમ્યક દર્શન આવ્યું છે. તત્વાર્થ શ્રદ્ધા સમ્યક દર્શનાહા એમ નથી આવ્યું. હવે એક વચન આવ્યું એનો અર્થ એ થાય છે કે તત્વો ન હોવા છતાં આશ્રયભૂત તત્વો શ્રદ્ધાનનો વિષય એક તત્વ છે એમાંથી એક આવ્યું છે. તત્વાર્થ શ્રદ્ધાન કહ્યું તેમાં તત્વ અને અર્થ એ બંનેનો નિર્ણય કરવાનું આવ્યું. અને તત્વ ત્યાં વસ્તુ વસ્તુ છે, તત્વ એટલે વસ્તુ છે અને અર્થ એટલે તેનો સ્વભાવ છે. એમ બે પદ થઈને એક શબ્દ છે. તત્વાર્થ શબ્દ છે એમાં પદ બે છે, એક તત્વ અને એક અર્થ. એને સંધિ થઈને તનોવત ત્યાં અનોવ થાય છે. તત્વાર્થ સંધિ થાય ત્યારે તત્વ અને અર્થ એમાં તત્વમાં વમાં જે છેલ્લો છે એને તત્વાર્થ એમ થઈ જાય છે. કાનો કાનો વ અને કાનો આ થાય છે તત્વાર્થ. તો તત્વાર્થ શ્રદ્ધાનું એમાં તત્વ એટલે વસ્તુઓને અર્થ એટલે એનો સ્વભાવ ભાવ, સ્વભાવ ભાવ એને અર્થ કહેવામાં આવે છે. એ બંનેનો નિર્ણય કરવાનું આવ્યું છે. તત્વાર્થની શ્રદ્ધા કરવી એમ કહ્યું ત્યાં વસ્તુ અને વસ્તુના સ્વભાવનો નિર્ણય કરવો. દ્રવ ગુણ અને પર્યાય ત્રણેય અર્થ છે. દ્રવ્ય પણ અર્થ કહેવાય છે, ગુણને પણ અર્થ કહેવાય છે અને પર્યાયને પણ અર્થ કહેવાય છે. તો વસ્તુનો દ્રવ્યગુણ પર્યાયથી નિર્ણય કરવો એને તત્વાર્થનો નિર્ણય કર્યો કહેવામાં આવે છે. એ ત્રણેય સત છે. દ્રવ્ય ગુણ અને પર્યાય એ ત્રણેય હૈયાતી ધરાવે છે તેથી ત્રણેયને સત કહેવામાં આવે છે. દ્રવ્ય સત, ગુણ સત અને પર્યાય સત. આ દ્રવ્યાનુયોગનો વિષય ચોખ્ખો સ્વરૂપ છે. તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શનમ એનો ખુલાસો કરતા દ્રવ્યાનુયોગથી એમ કહેવાય કે જે વસ્તુ છે દ્રવ્ય એમાં દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેય ભાવ હોવાથી એનો ભાવ છે અર્થ છે. ત્રણેય સત છે, દ્રવ્ય સત, ગુણ સત અને પર્યાય સત છે. તે ત્રણેય સત છે, તે ત્રણેયનું સ્વરૂપ તે તેનું તત્વ છે. તેમાં રહેલું જે તે પણ દ્રવ્યનું દ્રવ્ય પણ ગુણનું ગુણ પણ પર્યાયનું પર્યાય પણ તે તેનું તત્વ છે, તે ત્રણેયનું તત્વ છે. એટલે અરિયંતના દ્રવ્યગુણ પર્યાયનો વિષય ચાલ્યો છે ત્યાં એવી રીતે ચાલ્યો છે કે જે અરિયંતને દ્રવ્ય ગુણ અને પર્યાય પણે જાણે. અરહંતમ જો જાણાદી અરહંતમ દવયત્તે હિ ગુણયત્તે હિ પજાયત્તે હિ એવો શબ્દ છે. દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે આ ગુણમાં એવો શબ્દ છે. દ્રવ્ય ગુણ અને પર્યાય એમાં દરેકનું તે પણ છે. દ્રવ્યનું દ્રવ્યપણું, ગુણનું ગુણપણું અને પર્યાયનું પર્યાયપણું તે તેનું તત્વ છે. તે ત્રણેયનું સ્વરૂપ તે તેનું તત્વ છે. એક એક સમયની પર્યાય પણ સત છે. અહીંથી એમ લેવું છે કે દ્રવ્ય ગુણ ત્રિકાળ હોવા પણ છે એમ એ તો સત છે, એમાં તો કોઈ વિવાદ ચાલે એવો નથી, એ નિર્વિવાદ વિષય છે. પણ પર્યાય કે જે વિનશ્વર તત્વ છે, નાશ પામે છે, એનું શું? એને સત કહેવું કે ન કહેવું? એનું પણ સત કહેવું. જે હોય એને સત કહેવું છે, ન હોય તેને અસત કહેવું છે, તો છે માટે એને સત કહેવામાં આવે છે. આ અવિનાશી સત છે, દ્રવ ગુણ છે તે શાશ્વત સત છે, તો પર્યાય છે તે વિનશ્વર અથવા ક્ષણિક સત છે, પણ છે સત, છે માટે તે સત કહેવામાં આવે છે, એનું અસ્તિત્વ પકડે છે. એક એક સમયની પર્યાય પણ સત છે, તે ત્રિકાળ નથી પણ વર્તમાન પૂરતી તે સત છે, એ પણ એવું સત છે. એ અહીંયા એમ કહેશે એ પણ ન ફરે એવું સત છે, અથવા એ સત પોતાથી સત છે. સત છે તે કોઈનાથી સત નથી પણ પોતાથી સત છે, તો એનું જે સતપણું છે સમય સમયનું, જે સમયનું એ સત છે એ સમયનું એ સત છે, એને કોઈ અસત કરવા સમર્થ નથી, કેમ કે પોતાથી સત છે, કોઈનાથી એ સત છે એમ નથી. સત છે તે નિરપેક્ષ સત છે એમ કહેવું, કોઈ અપેક્ષિત સત નથી. એક એક સમયની પર્યાય પણ સત છે, તે પર્યાય સતની ચર્ચા ઉપાડી, કેમ કે દ્રવ્યગુણ ત્રિકાળ સત છે તો નિર્વિવાદ છે, અને પર્યાય સત છે એ પર્યાય સતનો અસતપણું એટલે એનો અભાવ જોવામાં આવે છે, ત્યારે ત્યાં વિવાદાસ્પદ વિષય ઉભો થાય છે કે સત છે કે અસત છે. તમે એમ કહો છો કે પર્યાય સત છે તો પાછી પર્યાય નથી એમ પણ છે, તો પર્યાયને સત કેમ કહો છો, આ તો વિવાદ ત્યાં ઉભો થાય. કહે છે કે એક સમયનું સત છે પણ છે સત, એને હેરવવા ફેરવવા કોઈ સમર્થ નથી, કેમ કે એ સત છે. તે ત્રિકાળ નથી પણ વર્તમાન પૂરતી તે પર્ય પૂરતી તે સત છે, પર્યાયને સત ન માને તેને અર્થની શ્રદ્ધા નથી. આમ એમ કાયદું હોય છે, તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શનમ એમ કહ્યું, તો તત્વાર્થમાં અર્થ તો પર્યાય છે, અર્થ છે તો પર્યાય છે, અર્થગુણ પણ છે ને અર્થદ્રવ પણ છે, તો જે અર્થ પર્યાય છે એ પર્યાયને એના સત તરીકે જો સ્વીકારવામાં આવે તો એને તત્વાર્થની શ્રદ્ધા નથી. આમ છે, એની શ્રદ્ધામાં ભૂલ છે. આમ લીધો વ્યવહાર શ્રદ્ધામાં ભૂલ છે, નિશ્ચય શ્રદ્ધાનો વિશે પર્યાય નથી. નવ તત્વની શ્રદ્ધા એ વ્યવહાર શ્રદ્ધા છે, અને પોતાના સીધ સમાન શુદ્ધાત્મ દ્રવ્યની શ્રદ્ધા, ત્રિકાળી આત્મતત્વની શ્રદ્ધા તો એ નિશ્ચય શ્રદ્ધા છે. હજી તો સંપ્રદાયમાં આ વિશે વ્યવહાર શ્રદ્ધાનો નિશ્ચય શ્રદ્ધાનો વિષય ચોખ્ખો નથી. તત્વજ્ઞાન ભાંગ્યું તીતું છે સંપ્રદાયમાં, પણ કોઈ ચોખ્ખો વિષય નથી. ગુરુદેવે 45 વર્ષ સુધી એકદમ સાફ કર્યું, ચોખ્ખું કર્યું.
ભગવાન